నిత్యం జయంతి యోగిన కనకమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వభావ.
समयसार भगवान कुंकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मखाती एनो स्वाध्याय करी रह्या छीए. आपणे कर्ता कर्म अधिकार चाले छे एनी गाथा 73 73मी गाथा नो गाथार्थ अने टीकानो आपणे स्वाध्याय कर्यो छे. सहज पुनरावर्तन करी अने पछी પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે આ ગાથાઓ પર પ્રવચન આપ્યા છે એનો વિસ્તાર આપણે સમજીશું. 73મી ગાથા એ પ્રશ્નના જવાબ રૂપે કહેવામાં આવી છે કે હવે કઈ વિધિથી આ આત્મા આશ્રવોથી નિવર્તે છે. શિષ્યને જ્યારે એમ થયું કે આશ્રવોથી નિવર્તવું છે અને આ બધી વાત ખ્યાલમાં આવે છે, આશ્રવો અને આત્મા જુદા છે, જ્ઞાન દ્વારા આશ્રવોથી નિવૃત્તિ થાય છે, આનો ખ્યાલ આવ્યા પછીથી અહીંયા વધારે સ્પષ્ટતા કરવા માટે આ રીતે પ્રશ્ન લઈ અને કુંકુંદાચાર્ય ભગવાને એના પ્રત્યુત્તર રૂપે ગાથા કહી છે. એ ગાથામાં એમ આવે છે કે જ્ઞાની વિચારે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, મમતા રહિત છું, જ્ઞાન દર્શનથી પૂર્ણ છું. એ સ્વભાવમાં રહેતો તેમાં તે ચૈતન્ય અનુભવમાં લીન થતો હું આ ક્રોધાદિક સર્વ આશ્રવોને ક્ષય પમાડું છું. આખી વાત પોતાથી શરૂ કરીને લીધી છે કે જ્ઞાની એમ જાણે છે, એવો નિર્ણય કરે છે અને પોતે એવા આશ્રવોનો ક્ષય કરે છે, એટલે હવે આશ્રવો એને ઉત્પન્ન થતા નથી. અને એમાં વિધિ રૂપે એમ બતાવ્યું કે પોતે કેવો છે એનો પહેલા એને નિશ્ચય કર્યો કે હું એક છું, શુદ્ધ છું અને મમતા રહિત છું, જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ છું. પણ જેવો છું એવું માત્ર જાણ્યું, એવો નિર્ણય નિશ્ચય કર્યો, એટલું જ નહીં પણ એવા ભાવે પોતે રહ્યો. એવો સ્વભાવ છે તો એવા સ્વભાવ ભાવે પોતે રહ્યો, પુરુષાર્થ છે. પોતે નિશ્ચય કર્યો એ વાત તો બરાબર છે કે હું કેવો છું એ વાત તો સમજ્યા છીએ, એવો દ્રવ્યસ્ત્રુત દ્વારા નિર્ણય થાય છે. પણ પછી એવા ભાવે પરિણમવાનો પુરુષાર્થ નથી થતો, એવો પ્રયત્ન નથી થતો, તો બધું વ્યર્થ છે. અહીંયા તો એવા ભાવે જેવો આત્માનો સ્વભાવ છે તેવા ભાવે સ્વભાવે પોતે સ્વરૂપમાં લીન થયો અને લીન થતા આશ્રવો પછી ઉત્પન્ન થતા જ નથી. આ રીતે આખી ગાથા લેવામાં આવી છે. હવે આ સાથે એક વાત યાદ કરાવું કે આપણે 37મી ગાથા પૂર્વરંગમાં કરી, એ ગાથા પણ એવી જ છે કે પોતે કેવો છે એ જણાવનારી છે. અહીંયા 73 છે, સાતળો અને તગડો છે, ત્યાં તગડો અને સાતળો છે, ત્યાં પણ એ રીતે એવો ભાવ છે. અને એનાથી વધારે વિશેષ ભાવ 38મી ગાથામાં છે. 38મી ગાથામાં તો પોતાનું પૂર્ણ સ્વરૂપ આપ્યું છે અને એ તો આપણે એ વખતે પણ વાત થઈ હતી કે એ ગાથાને તો વારંવાર યાદ કરવી અને રોજ બોલવી, હું એક શુદ્ધ સદા અરૂપી જ્ઞાન દર્શન મય ખરે, કંઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી અરે. એટલે આ 38મી ગાથામાં જે વાત આપી છે એ વાત તો પોતાને વારંવાર બોલી અને આત્મસાત કરવાની છે અને પછી એવો એને પુરુષાર્થ કરવાનો છે. એટલે આ 38મી ગાથા આખી કે હું એક છું, શુદ્ધ છું, સદા અરૂપી છું, અવિનાશી છું અને જ્ઞાન દર્શનમય છું અને મારું બીજું કંઈ પણ નથી, પરમાણુ માત્ર પણ મારું નથી, એ વાતને તો એને હંમેશા યાદ કરવાની છે. અને એ ભાવ તો અહીંયા 73મી ગાથાના પહેલા ભાગમાં આવી જાય છે કે આવો હું છું, આવો હું છું એ નિર્ણય થયો છે તો પછી એવી રીતે જ હું પરિણમું. આ વાત મહત્વની છે. અહીંયા પુરુષાર્થ બતાવે છે કે એમ એ સ્વભાવમાં રહેતો, એમાં ચૈતન્ય અનુભવમાં રહેતો, એમાં લીન થતો હું ક્રોધાદી આશ્રવોનો નાશ કરું છું, ક્ષય કરું છું. આપણે ટીકા લીધી છે અને એમાં આપણે એ રીતે અમૃતચંદ્રાચાર્ય ભગવાને એમાં જે ભાગ પાડી અને સમજાવ્યું છે કે પહેલા ભાગમાં અથવા તો પહેલા બોલમાં એમ કહ્યું કે પોતે પ્રત્યક્ષ છે, અખંડ અનંત ચિન્ માત્ર જ્યોતિ છે, એ રીતે વાત લીધી, વિજ્ઞાન ઘન સ્વરૂપ છે. પછી બીજા ભાગમાં એ પોતે કર્તા કર્મ કરણ સંપ્રદાય અપાદાન અને અધિકરણ એવા છ કારકો, એ કારકોથી પણ આગળ વધી ગયેલો, એ કારકો વિના કારકોથી પણ આગળ વધેલો, પોતે અનુભૂતિ માત્ર છે એ વાત લીધી. અને ત્યાર પછી પૂતગળ દ્રવ્યનો પોતે સ્વામી થતો નથી, પૂતગળ દ્રવ્ય જેનું સ્વામી છે એ બધા ક્રોધાદી ભાવો છે અને એ અનેક પ્રકારના છે, અને એનું સ્વામી પણ પોતાને ક્યારેય નથી, એટલે પોતે મમતા રહિત છે અને પોતે ચૈતન્ય જ્યોતિ માત્ર છે. અને પછી એવા સ્વભાવ ભાવે પોતે પરિણમે છે, અને એવો પોતે સ્વભાવ ભાવે પરિણમે છે, કેમ કે પોતે પૂર્ણ છે, જ્ઞાન દર્શન વડે પૂર્ણ છે. એટલે એમ સ્વભાવ ભાવે પરિણમન કરતા એને આશ્રવો ઉત્પન્ન થતા જ નથી. અને એની સાથે બીજી પણ એક વાત લેવી છે, જે પેલું વહાણનું ઉદાહરણ આપીને આપણે કરી ગયા એ પ્રમાણે, કે વમળમાં વહાણ ફસાયેલું હતું અને પછી વમળ જ્યારે સમી જાય છે તો વહાણ છૂટે છે. એવી રીતે આ જીવ એ કેટલાય વિકલ્પો ના વમળ સહિત હતો, એ વિકલ્પો ચાલ્યા જાય છે, એ વિકલ્પો ચાલ્યા જાય છે, એટલે નિર્વિકલ્પ દશા થાય છે. અને એવી નિર્વિકલ્પ દશાની અંદર એ પોતે પોતાના સ્વરૂપને અવલંબતો એમાં સ્થિરતા કરે છે અને એમ એ આશ્રવોથી નિવર્તે છે. આ વિધિ બતાવી છે. હવે આજે આપણે પૂજ્ય ગુરુદેવે આ ટીકા ઉપર જે પ્રવચન આપ્યું છે એના અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, એમાં પાના નંબર 58, ગાથા 73 ટીકા ઉપરનું પ્રવચન, એમાં છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે હું શબ્દથી પોતાની અસ્થિ સિદ્ધ કરી છે. હું ટીકામાં એ વાત આવીને હું આ એમ કરીને જે વાત લીધી છે, તો હું શબ્દથી પોતાની અસ્થિ સિદ્ધ કરી, એટલે હું એટલે હું હોવા પણ છું તો પછી હું નો સવાલ ઉત્પન્ન થાય છે. પોતે છે, પોતાનું અસ્તિત્વ છે તો હું, નહીં તો હું શબ્દ જ રહેતો નથી. જગતમાં દરેક ભાષાની અંદર હું શબ્દ આવે છે, પણ એ હું શબ્દનો અર્થ જીવો જાણતા નથી. એ હું કહેતા એ શરીર સમજે છે, હું કહેતા આત્મા સમજતા નથી, પણ છતાંય હું કહે છે એટલે પોતે છે, પોતાનું અસ્તિત્વ છે, એ તો વાત નક્કી છે. જગતની કોઈ ભાષા એવી નથી કે જેમાં હું ના આવતું હોય. હું કહેવાનો અર્થ જ એ છે કે પોતે છે, એ તો એને પોતાને સ્વીકાર છે જ, પણ જે રીતે હોવો જોઈએ એ રીતે નથી. અહીંયા એ વાત લીધી છે કે હું શબ્દથી પોતાની અસ્થિ સિદ્ધ કરી છે, પોતે છે, અને આ શબ્દથી પ્રત્યક્ષ અસ્થિ દર્શાવી છે. આ એટલે આ રહ્યો હું, જેને પોતાનો ભગવાન આત્મા અનુભવમાં આવ્યો છે એને તો સદાય પોતે આ રહ્યો એમ જ લાગે છે. ક્યાં છે આત્મા, ક્યાં છે આત્મા, એવા મૂર્ખાઈ ભર્યા પ્રશ્ન થતા જ નથી. જે આ માર્ગમાં છે, સમ્યક દર્શન નથી થયું, એને પણ ભગવાન આત્મા આ રહ્યો એમ તો એને દ્રઢતા થાય છે કે જે જ્ઞાન કરનાર છે તે આ આત્મા છે. આ દરેક ક્ષણે ક્ષણે જે ઉપયોગને ગુમાવી રહ્યો છે એ આત્મા છે, આ હું છું એમ તો એને પકડમાં આવે છે. આંખ બંધ કરતા પણ જે જણાય છે જાણનારો આત્મા છે. આ અનેક પ્રકારે એને એવા નિર્ણયો થયા છે, એને અનુભવ કરવાનો બાકી છે. એટલે આ કહેતા એ પ્રત્યક્ષ અસ્થિ દર્શાવી છે. આ કહેતા જેને પ્રત્યક્ષ થયું છે, આત્માનું સ્વરૂપ પ્રત્યક્ષ થયું છે, એને એવા સહજ ઉદ્ગાર નીકળે છે કે આ હું, આ આત્મા પ્રત્યક્ષ ચિન્હ માત્ર જ્યોતિ છું. પ્રત્યક્ષ થઈ શકે એ વાત નથી, પ્રત્યક્ષ છે જ. ગુરુદેવે તો બહુ સરસ રીતે વાત કરી દીધી. પ્રત્યક્ષ કરવાની વાત ક્યાં, પ્રત્યક્ષ જ છે ભાઈ. તું દ્રષ્ટિ ફેરવ ને એટલે તને આત્મા પ્રત્યક્ષ જ છે. ભગવાન આત્મા પ્રત્યક્ષ છે. શક્તિના અધિકારમાં એ 12મી શક્તિમાં એ વાત આવી છે કે સ્વયં પ્રકાશમાન વિશદ એવા સ્વસંવેદનમય એટલે સ્વ અનુભવમય પ્રકાશ શક્તિ કઈ છે. પ્રકાશ એટલે આપણે આ જે ટ્યુબલાઇટનો પ્રકાશ ને લાઇટના ગોળાનો પ્રકાશ ને એ પ્રકાશની વાત નથી. પ્રકાશનો અર્થ અહીંયા શું પ્રકાશે છે, શું પ્રકાશ એટલે એવું અજવાળું જે કહીએ છીએ અંધારું નજવાળું એવા પ્રકાશની વાત નથી. અહીંયા પ્રકાશે છે એટલે એ દેદીત્યમાન થાય છે, પ્રકાશમાં જ વસ્તુ જણાય છે ને એટલે એ રીતે એ પ્રકાશે છે. વસ્તુ આપણને અંધારામાં નથી દેખાતી, પ્રકાશમાં જણાય છે એટલે એ આપણને ખ્યાલમાં આવે છે એટલે પ્રકાશે છે. એવા અર્થમાં અહીંયા એ પ્રકાશ છે. પ્રકાશ શક્તિ એટલે કંઈ લાઇટ આપે છે એમ નથી, એ કંઈ પાવર હાઉસ નથી કે જેમાંથી લાઇટ આવે એવું નથી. અહીંયા ભગવાન આત્માની જે શક્તિ એમાં 12મી શક્તિમાં એમ કહેવામાં આવ્યું છે કે સદાય એ પ્રકાશમાન રહે છે. અને એ કઈ રીતે છે તો કે પ્રકાશમાન વિશદ એવા સ્વસંવેદનમય એટલે સ્વ અનુભવમય પ્રકાશિત કહી છે. પોતાનો અનુભવ એને સદાય રહે છે એમ એ પ્રકાશમાં રહે છે, એમ એને ખ્યાલમાં આવે છે. પોતાની શક્તિ પોતાનું સ્વરૂપ એને પોતાને ખ્યાલમાં આવે છે એમ એ પ્રકાશ શક્તિ કહી છે. વસ્તુ પોતે પોતાથી પ્રત્યક્ષ થાય છે એવા પ્રકાશ ગુણ સહિત છે. વસ્તુ એટલે ભગવાન આત્મા પોતે પોતાથી પ્રત્યક્ષ થાય એટલે પોતાથી જ જણાય, બીજાથી જણાય નહીં. કોઈ એમાં સાધનની અપેક્ષા નથી, બીજો કોઈ બતાવે એમ જાણીએ કે આ તારો આત્મા એમ બનતું નથી. પોતાથી જ ભગવાન આત્મા પોતાને જણાય એવો છે એટલે એ પ્રકાશ શક્તિ. 12મી શક્તિની જે વાત કરી છે એ પ્રકાશ શક્તિ સ્વસંવેદનમય કહી છે એટલે સ્વસંવેદન દ્વારા એ પોતાને એ પ્રકાશમાં આવે છે એટલે જણાય છે, અનુભવાય છે, દેખાય છે, ખ્યાલમાં આવે છે. પ્રકાશમાન થાય છે એટલે શું થાય છે, એને એ જણાય છે, દેખાય છે, એનું જ્ઞાન થાય છે, અનુભવમાં આવે છે એટલે સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ એમ કહેવામાં આવ્યું છે. પ્રકાશ શક્તિનો અર્થ આ છે. કોઈ દીવાનો પ્રકાશ એમ નથી, પ્રકાશવું એટલે એ ખ્યાલમાં આવવું. આ પ્રકાશે છે એ ખ્યાલમાં આવે છે, જણાય છે, એનું જ્ઞાન થાય છે, એ જ્ઞેય તરીકે એનું જ્ઞાન થાય છે એમ પ્રકાશ છે. એટલે એ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ કહી છે. વસ્તુ પોતે પોતાથી પ્રત્યક્ષ થાય એવા પ્રકાશ ગુણ સહિત છે. ભગવાન આત્મા પોતે પોતાથી જણાય એવો છે અને એવી શક્તિ છે એને પ્રકાશ શક્તિ કહી છે. આત્માનો એવો પ્રકાશ સ્વભાવ છે કે પોતે જ પોતાના સ્વસંવેદનમાં પ્રત્યક્ષ પ્રકાશમાન થાય છે. આ પ્રત્યક્ષપણાની વાતને ગુરુદેવે ખૂબ સરસ રીતે સમજાવી. ટીકામાં મૂળ વાત એ આવી ને કે હું આ પ્રત્યક્ષ, પ્રત્યક્ષની વાત કરવી છે ને એ આ પ્રત્યક્ષ છે, એ સદાય પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ સદાય છે, એના તરફ દ્રષ્ટિ થાય તો એને એ પ્રત્યક્ષ જણાય. એના પછી બીજો મહત્વનો શબ્દ છે અખંડ છું. ટીકામાં અખંડ છું એમ કહ્યું. એ અખંડ છું એમ કહીને શું દર્શાવ્યું છે કે એમાં ભેદ નથી, ભગવાન આત્મામાં ભેદ નથી. ભેદ પાડી અને આપણે શાસ્ત્રમાં સમજીએ છીએ પણ આત્મામાં એવા ભેદ નથી. આત્માનું સ્વરૂપ સમજવું હોય ત્યારે પછી ક્રમમાં એક પછી એક વાત આત્મા વિશે કહેવામાં આવે એટલે ભેદ પડે, પણ એ તો કથનમાં ભેદ છે, વસ્તુમાં ભેદ નથી. કહેવામાં આવે એટલે ભેદ પાડીને કહેવાય. એક પછી એક પછી એક દરેક વસ્તુની વાત કરીએ તો એ ક્રમમાં કહેવાય અને ક્રમમાં કહેવાયું એટલે એ ભેદ પડ્યા. પણ ભગવાન આત્માની અંદર એમ ભેદ નથી, વર્ણન કરવામાં આવે ત્યારે એ તો ભેદ છે. એક સમયની પર્યાયનો ભેદ પણ આત્મામાં ક્યાં છે? એટલે ગુણની તો વાત મૂકી દીધી કે ગુણ તો બધા એક રૂપે છે, એક રૂપ ભગવાન આત્મા ગુણનો પિંડ છે એ તો એક છે, પણ અહીંયા તો પર્યાયને લઈને વાત કરી કે એક સમયની પર્યાયનો ભેદ પણ આત્મામાં નથી. પર્યાય તો વ્યવહાર નયનો વિષય છે એટલે પર્યાયની અંદર તો એ નથી. અને એમાં આપણે 16મી ગાથામાં જેમ વાત આવી એ પ્રમાણે જે પર્યાય નિર્મળ પર્યાય સમ્યક દર્શન સમ્યક જ્ઞાનની પર્યાય સમ્યક ચારિત્રની પર્યાય એ પર્યાયપણે ત્રણપણે પરિણમવું એમ કહેવું એ એને મેચકપણું કહ્યું. એને તો મલિનતા કહી દીધી. ભગવાન આત્મા એવા ત્રણ પ્રકારે પરિણમતો નથી, એ તો બધું પર્યાયમાં છે. ભગવાન આત્મા તો સદાય ત્રિકાળી શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, એનું પરિણમન તો એક રૂપ છે, ત્રણ પ્રકારે નથી, એમ એ 16મી ગાથામાં વાત આવી. એટલે અહીંયા વાત કરવી છે, અખંડ છું, કોઈ ભેદ નથી. આગળ કહ્યું કે વળી હું અનંત ચિન્હ માત્ર જ્યોતિ છું. આપણે જ્યોતિની વાત લીધી કે જે ઉદ્યોતરૂપ હોય, જે ઉદયમાન હોય એવી જ્ઞાન જ્યોત છું. સ્વભાવની શક્તિનું સ્વરૂપ જ અનંત છે, કેમ કે આદિ એની નથી, એનો અંત પણ નથી, એટલે એ અનંત છે. ત્રિકાળ રહેવાવાળી એ જ્યોતિ છે, એટલે કે જ્ઞાન ત્રિકાળ રહેવાવાળું છે. આત્માનો જ્ઞાન સ્વભાવ છે અને એ જ્ઞાન સ્વભાવ ત્રણેય કાળ રહેવાવાળો છે, ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ એમ જ રહેશે. એટલે અખંડ અને અનંત એ ત્રિકાળી ચિન્હ માત્ર જ્યોતિના વિશેષણ છે. કેમ કે અખંડપણું જે છે એ પણ એ ભગવાન આત્માને છે, અને એ અનંતપણું પણ એ ભગવાન આત્માને છે. અખંડ અને અનંત એ બંને એ ચિન્હ માત્ર જ્યોતિના એટલે જ્ઞાનના વિશેષણો છે. હું અનાદિ અનંત કહેતા ત્રિકાળ આદિ અને અંત રહિત જે છે એની આદિ શું, જે વસ્તુ છે, છે તો છે, એ ઉત્પન્ન થઈ છે એની આદિ છે એમ નથી, અને એનો અંત પણ શું, એટલે છે તો છે એ ત્રિકાળ છે. વસ્તુ તો અનાદિ અનંત નિત્ય ઉદયરૂપ છે, હંમેશા એ જ્ઞાન સ્વભાવી આત્મા એ ઉદયરૂપ છે, એટલે કે એ જ્ઞાન જ્યોતિ ક્યારેય બુઝાતી નથી, ઢંકાતી નથી, એ જ્ઞાન સ્વભાવ ક્યારેય જતો નથી. એ નિરોધની પર્યાયમાં હોય તો પણ જીવ જ્ઞાન કરે છે, એનો જ્ઞાન કરવાનો સ્વભાવ ક્યારેય જતો નથી. એટલે નિત્ય કાયમ એ ઉદયરૂપ છે, વસ્તુ નિત્ય પ્રગટરૂપ છે. સૂર્યની વાત કરી અને ગુરુદેવ સમજાવે છે કે ભાઈ જો સૂર્ય તો સવારે ઉગે ને સાંજે નમી જાય, આથમી જાય, પરંતુ આ ચૈતન્ય સૂર્ય એ તો નિત્ય ઉદયરૂપ છે. કેટલી સરસ વાત મૂકી છે. એના તરફ લક્ષ કરને ભાઈ, ગમે ત્યારે તું લક્ષ કરીશ ત્યારે તને એ ચૈતન્ય જ્યોતિ જ્ઞાન સ્વભાવી આત્મા અનુભવમાં આવશે, આવશે, આવશે ને આવશે જ. વળી આગળ એક વાત બીજી આવી ટીકાની અંદર કે વિજ્ઞાન ઘન સ્વભાવ, વિજ્ઞાન ઘન સ્વભાવપણાને લીધે હું એક છું. વિજ્ઞાન ઘન એટલે ઘન, ઘન પદાર્થની અંદર બીજી વસ્તુ કોઈ પ્રવેશે નહીં, એમાં કોઈ જગ્યા હોય જ નહીં. ઘન ક્યારે આપણે કહીએ, લોખંડનો ગોળો ઘન હોય, ચોરસ હોય કે ગોળો ગમે તે, પણ એમાં વસ્તુ પ્રવેશ પામતી નથી એ ઘન. એવો આ ભગવાન આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ, આનંદ અને જ્ઞાનરૂપી એ ઘન વસ્તુ છે, એ વિજ્ઞાન ઘન સ્વભાવ છે. એની અંદર કોઈ વસ્તુને પ્રવેશ નથી, કોઈ વસ્તુ અંદર પહોંચતી નથી, એટલે વિકલ્પ પણ એમાં જતા નથી, એમાં પર્યાયનો પણ પ્રવેશ થતો નથી. એક સમયની પર્યાય પણ એમાં પહોંચતી નથી, એમાં જતી નથી, એવા ભગવાન આત્મામાં વ્યાપ્તિ નથી. પર્યાય છે તે દશા છે, એ સ્થિતિ છે, એ એક સમયની જ હોય, બીજા સમય બદલાઈને બીજી હોય, ભલે એવી ને એવી હોય તો પણ એ બીજા સમયની કહેવાય. એવી એક સમયની પર્યાય એ પણ એમાં પ્રવેશતી નથી. વધારે પર્યાયના પ્રવેશની તો વાત જ નહીં, પણ એક સમયની એક પર્યાય પણ એ ભગવાન આત્મામાં પ્રવેશતી નથી. માટે ભગવાન આત્મા વિજ્ઞાન ઘન સ્વભાવ સહિત છે, અને વિજ્ઞાન ઘન સ્વભાવ સહિત પોતે છે, અને એમાં બીજું કંઈ આવતું નથી, એટલે પોતે એક જ રહ્યો, એટલે એક છે. એકને માટે વિજ્ઞાન ઘન સ્વભાવપણાને લીધે હું એક છું એમ કહેવામાં આવ્યું. એકલું વિજ્ઞાનનું દળ જેમાં પરનો કે પર્યાયનો પ્રવેશ નથી, એવા ચિન્હ માત્ર જ્યોતિ હું વિજ્ઞાન ઘન સ્વભાવપણાને લીધે એક છું. હવે અહીંયા 59મા પાના પર નીચે કહે છે કે આત્મા આશ્રવોથી કેવી રીતે નિવર્તે છે, એવો જે શિષ્યનો પ્રશ્ન છે એના જવાબ રૂપે અહીંયા વાત ચાલી રહી છે. એમાં એમ કહ્યું કે આત્મા અખંડ અનંત પ્રત્યક્ષ ચિન્હ માત્ર જ્યોતિ વિજ્ઞાન ઘન સ્વભાવપણાને લીધે એક છે, અને તેની દ્રષ્ટિ કરતા મિથ્યાત્વનો નાશ થાય છે, આશ્રવોનો નાશ થાય છે, આશ્રવો ઉત્પન્ન થતા જ નથી, એટલે કે આશ્રવો ટળી જાય છે. આ સૌ પ્રથમ ધર્મની શરૂઆતની વાત કહી, અને આ એ પહેલો બોલ કયો, આ એક બોલ થયો. હવે હું શુદ્ધ છું એ બીજો બોલ છે. શુદ્ધ છું કઈ રીતે કહ્યું છે એ સમજાવ્યું છે. આપણે છ વિભક્તિની વાત લઈએ, વ્યાકરણને થોડુંક અત્યારે મને લાગે છે કે આપણે રિવાઇઝ કરીએ, કેમકે ઘણાને એ વાત ખ્યાલમાં નહીં હોય. આપણી સાથે એક સ્વાધ્યાયમાં બેઠા છે, એમાંના ઘણા લોકો પ્રવચન સારના સ્વાધ્યાયમાં હતા નહીં, કેમકે ત્યારે આપણે એનો ખૂબ વિસ્તાર કર્યો હતો, એક કલાક સુધી આખો વિસ્તાર કરીને સમજ્યા હતા. આજે થોડીક વાત એ લઈએ કે આપણે ગ્રામરમાં, ગુજરાતી વ્યાકરણમાં સાત વિભક્તિ સમજ્યા છીએ. એ સાત વિભક્તિ પૈકીની આ છ વિભક્તિ છે. સાતમી વિભક્તિ જે છે એ નથી લેતા, એ તો સંબોધન તરીકે જે હોય છે તે છે. અહીંયા છ વિભક્તિમાં પહેલી વિભક્તિ જે આપણે કહીએ કરતા, કરતા એટલે જે કરવા વાળો છે તે કરતા. કરતા કરતા કરીએ પણ કરતાનો અર્થ તો સમજવો પડશે ને પ્રભુ. કરતા એટલે કોણ? કરતા એટલે જે કરે તે કરતા. જે કાર્ય કરે છે એ કરનારો છે તેને કરતા કહેવાય. જે કંઈક પોતે કરે છે, બધી જગ્યાએ હું કરું 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 તો બોલે છે, તો એ કરનારો તે કરતા. બરાબર. બીજી વાત છે કર્મ, બીજી વિભક્તિ. કર્મ એટલે એનું કાર્ય, જે કાર્ય થયું એને કર્મ કહેવામાં આવે. એમ આપણે કહીએ કે કલ્પનાબેને રોટલી બનાવી, તો કલ્પનાબેન એ કરતા કહેવાય અને જે રોટલી બની એનું કાર્ય કહેવાય. આપણે એમ કહીએ ને કંઈ પણ કામ કરીએ ત્યારે કહીએ કે મેં કપડાં ધોયા, તો કપડાં ધોવાયા એ કાર્ય થયું અને મેં ધોયા એટલે હું એનો કરતા થયો. એટલે કરતા અને કર્મ એટલે કાર્ય. ત્રીજી વિભક્તિ છે કરણ. કરણ એટલે સાધન. કલ્પનાબેને રોટલી કરી, તો પછી એમાં એ તક્યા વેલણથી રોટલી કરી કે તવીથી રોટલી કરી, તો તવી તક્યો વેલણ આ બધા સાધન કહેવાય, એને કરણ કહેવામાં આવે. ત્રીજી વિભક્તિ કહેવાય. પહેલી વિભક્તિ કરતા એ કરનારો, બીજી વિભક્તિ જે કાર્ય થયું તે કર્મ, ત્રીજી વિભક્તિ કરણ એટલે સાધન, ચોથી વિભક્તિ સંપ્રદાન. જેને એ કાર્યનો લાભ મળ્યો એ સંપ્રદાન. કલ્પનાબેને અનિલભાઈ માટે તકિયા વેલણની મદદથી રોટલી કરી, તો લાભ કોને મળ્યો? એમાં અનિલભાઈને લાભ મળ્યો એટલે અનિલભાઈ સંપ્રદાન થયા. એનો લાભ જેને મળે તે સંપ્રદાન, જેને માટે કરવામાં આવ્યું હોય કાર્ય એ સંપ્રદાન. એ ચોથી વિભક્તિ થઈ, કરતા કર્મ કરણ સંપ્રદાન. પછી પાંચમું છે અપાદાન. જેના વડે કરવામાં આવ્યું હોય, જેના વડે કરવામાં આવ્યું હોય એ અપાદાન, એટલે કે જેમાંથી કરવામાં આવ્યું હોય એ અપાદાન. આપણે એમ કહીએ કે કલ્પનાબેને લોટમાંથી રોટલી કરી, તો લોટ એનું અપાદાન. બીજી રીતે વાત કરીએ તો અપાદાન છે એ મોટે ભાગે ઉપાદાન કારણ કહી શકાય. અપાદાન એ મોટે ભાગે ઉપાદાન કારણ જ હોય. જેમાંથી વસ્તુ થાય છે એ અપાદાન હોય છે. પણ અહીંયા વિભક્તિની રીતે આપણે સમજીએ કે જેમાંથી થયું છે તે અપાદાન. કલ્પનાબેને લોટમાંથી અનિલભાઈ માટે પાતલા વેલણ વડે રોટલી બનાવી, તો એમાં કલ્પનાબેન કરતા થયા. રોટલી જે બની એ કાર્ય થયું છે. પાટલો વેલણ છે તે સાધન એટલે કરણ થયું છે. અનિલભાઈને માટે બનાવી છે એટલે અનિલભાઈને એનો લાભ મળે છે, એટલે અનિલભાઈ એનું સંપ્રદાન થાય છે. અને લોટમાંથી રોટલી બનાવી છે તો લોટ એનું અપાદાન થયું. અને છઠ્ઠી વિભક્તિ અધિકરણ. અધિકરણ એટલે આધાર, જેના આધારે. તો આપણે એમ કહીએ કે કલ્પનાબેને એમના માતુશ્રીએ જે રીતે શીખવાડ્યું હતું એ જ્ઞાન દ્વારા, જે સમજ આપી હતી, સમજાવ્યું હતું અથવા તો શીખવાડ્યું હતું એ દ્વારા એમણે રોટલી બનાવી, તો એ અધિકરણ થયું. કલ્પનાબેનને જે નોલેજ હતું એ અધિકરણ થાય છે. તેના આધારે બનાવી રોટલી બનાવી, તેના આધારે, તો કે એ જાણતા હતા માટે બનાવી. એ જાણતા જ ન હોત રોટલી બનાવવાનું તો કેવી રીતે બનાવત? એટલે એને અધિકરણ કહેવામાં આવે. તો આ રીતે આ છ વિભક્તિ છે. એટલે છ ને એ વિભક્તિ જે છે એ જ વસ્તુને અહીંયા ધર્મમાં એને કારક કહેવામાં આવે, એને કારક કહેવામાં આવ્યા છે. એ છ કારકો, એ છ કારણો છે. છ કારકો એ આપણે કોઈ પણ ક્રિયા વખતે સમજીએ છીએ કે આ આમાં આ કારક છે, આ આનો કર્તા છે, આ આનું કાર્ય છે એટલે કર્મ છે, આ એનું સાધન છે, આ એનો લાભ લેનાર સંપ્રદાન છે, આમાંથી આ બન્યું છે માટે એ અપાદાન છે, અને આના કારણે એટલે આના જ્ઞાનથી અથવા તો આના આધાર વડે આ બન્યું છે માટે એ આધાર તે અધિકરણ છે. એમ આપણે લઈએ છીએ.
હવે જે કંઈ કાર્ય થાય છે એ કાર્ય થાય એટલે એ પરિણામ આવ્યું કહેવાય, એનું રિઝલ્ટ આવ્યું. અને એ પરિણામ આવે એટલે એ સ્થિતિ એની બદલાય. સ્થિતિ બદલાય એટલે એને આપણે એમ કહીએ કે પર્યાય બદલાય. સ્થિતિ કહો કે પર્યાય કહો, એક સમયની જે દશા છે એ દશા બીજા સમયે નથી એટલે એ સ્થિતિ બદલાય, પર્યાય બદલાય. તો આ પર્યાય બદલાય એટલે શું કહેવાય કે પહેલાની પર્યાય હતી, જે પહેલાની જે દશા હતી એ ચાલી ગઈ અને નવી દશા થઈ. આ આપણે 60મું પાનું ખોલ્યું છે, બરાબર છે, તો પેલું 59મું પાનું છે તે ગયું, એટલે 60માં પાના ઉપર આપણે છીએ. એટલે પહેલા જે સ્થિતિ હતી એ જાય તો જ બીજી સ્થિતિ થાય ને. બે સ્થિતિ એક સમયમાં કઈ રીતે હોય? એક જ વસ્તુ પદાર્થની કોઈ એક સ્થિતિ છે અને પછી બીજી સ્થિતિ થાય, એટલે પહેલી સ્થિતિ તો ચાલી જાય છે એટલે એ પર્યાય હતી, એ પર્યાયનો નાશ થયો, એ પર્યાય ચાલી ગઈ. ખરેખર તો એ નાશ નથી કહેતા, એને વિલીન થઈ ગઈ એમ કહેવામાં આવે છે. તો પહેલી પર્યાય એનો નાશ થયો તો બીજી પર્યાય ઉત્પન્ન થઈ, બીજી પર્યાય ઉત્પન્ન થઈ. આમ એક પર્યાય આગળની પર્યાય હોય એને પૂર્વની પર્યાય કહેવાય અને પાછળની પર્યાયને ઉત્તર પર્યાય કહેવાય. એટલે પૂર્વ પર્યાયનો નાશ થતાં ઉત્તર પર્યાયનો ઉત્પન્ન થવું થાય, ઉત્પન્ન થાય એને ઉત્પાદ કહેવાય. જે પર્યાય નવી ઉત્પન્ન થઈ એને ઉત્પાદ કહેવાય, અને જે પર્યાયનો નાશ થયો, જે વિલીન થઈ ગઈ, જે ચાલી ગઈ એને વ્યય થયો કહેવાય. એટલે પૂર્વની પર્યાયનો વ્યય થાય અને નવી પર્યાય બીજી ઉત્તર પર્યાયનો ઉત્પાદ થાય, એમ એ સતત એક પછી એક પર્યાયો થયા કરે છે. આ પર્યાયો થાય છે એ કાર્ય થાય છે. તો આ પર્યાયો થાય છે તો એ પર્યાયના કરતા કોણ, કરવાવાળા કોણ, અને એમાં જે કાર્ય થયું એ કર્મ કહેવાય, પણ એ પર્યાયનો કરતા કોણ? તો એમ કહ્યું કે પર્યાયનો બીજો કોઈ કરતા નથી, પર્યાય પોતે સ્વતંત્ર રીતે થાય છે એટલે પર્યાય પોતે જ કરતા છે. પછી આગળ વધીને એમ કહ્યું કે જે પર્યાય થઈ, જે નવી પર્યાયથી એ જ કાર્ય થયું છે એટલે એ જ કર્મ છે. તો પછી એનું સાધન કઈ રીતે થઈ? તો કે બીજું કોઈ સાધન નથી, પર્યાય પોતે જ એનું સાધન છે, બીજું કોઈ સાધન નથી. કોને માટે થઈ? અનિલભાઈ માટે થઈ આપણે એમ કહેતા હતા ને, અહીંયા કોને માટે થઈ પર્યાય? તો કે પર્યાય પોતે પોતાને માટે જ થઈ છે, કોઈને માટે થઈ નથી. એટલે સંપ્રદાન પણ એ જ છે. પર્યાય તેમાંથી થઈ, અપાદાન. તો કે પર્યાય પર્યાયમાંથી જ થઈ છે. જો એ વખતે કેટલાકને પ્રશ્ન થાય, થોડો અભ્યાસ હોય એને, કે ભાઈ પર્યાય થઈ પર્યાયમાંથી થઈ, દ્રવ્ય હોય તો પર્યાય થાય ને, દ્રવ્ય વિના પર્યાય કેવી રીતે થઈ? કોઈકની તો એ પર્યાય છે ને, વાત ત્યાં જુદી છે. અને અહીંયા વાત જુદી કરવી છે કે છય કારકો એના પોતાના એમ કહેવું છે ત્યારે એ દ્રવ્ય છે, દ્રવ્યની પર્યાય છે એ વાત છે, છતાંય એ નવી નવી પર્યાય જ્યારે થાય છે તો એનું અપાદાન કારણ તરીકે પર્યાયને પોતાને લીધું અને એને અધિકરણ પણ એને પોતાને જ લેવામાં આવ્યું, એ પોતે એના આધારે રહી. એટલે એમ કરીને પ્રવચન સારમાં એમ કહેવામાં આવ્યું કે પર્યાયના છે છ કારકો એના પોતાના. કોઈ પણ પર્યાય થાય એના છે છ કારકો એના પોતાના, એવી વાત ત્યાં લેવામાં આવી છે. એ વાતને અહીંયા સમયસારમાં આ ગાથામાં જે લીધી છે એ રીતે લીધી કે એવા એ કારકો છે, એ કારક તો આ ભગવાન આત્માને સ્પર્શતા પણ નથી, એવો આ ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે. કેમ? કેમ કે ભગવાન આત્માને પર્યાયથી જુદો દર્શાવ્યો છે. હવે જ્યારે પર્યાયથી જુદો છે તો પછી પર્યાયના કારકો એને ક્યાંથી અડે? હું ધારું છું કે વધારે સ્પષ્ટતાની જરૂર નહીં હોય, બધાને સમજાયું હશે. હવે આ વાતને આપણે પકડીએ. આપણે શું લેવાનું છે અહીંયા? અહીંયા આ બોલની અંદર જે વાત લેવાની છે શું છે? શુદ્ધ. હું શુદ્ધ છું. હું એટલે, હું એટલે ભગવાન આત્મા ત્રિકાળ રહેવાવાળું તત્વ જીવ દ્રવ્ય. હું શુદ્ધ છું, ત્રણેય કાળે શુદ્ધ છું. અને શુદ્ધ છું તો કઈ રીતે શુદ્ધ છું? તો કે પછી આ છ કારક જે કહેવામાં આવે છે, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણ, એવા કારકોનો સમૂહ, એ સમૂહની પ્રક્રિયા, એટલે એના દ્વારા, પ્રક્રિયા દ્વારા શું થાય? પર્યાય થાય. તો એનાથી પણ હું પર છું, એનાથી પાર ઉતરેલી ચીજ, નિર્મળ છું. એનાથી પણ હું ભિન્ન, જુદો. એ પ્રક્રિયાથી પાર ઉતરેલી જે નિર્મળ અનુભૂતિ, એ અનુભૂતિ માત્રપણાને લીધે હું શુદ્ધ છું. આને જરાક વધારે ગુરુદેવે સ્પષ્ટ કર્યું છે. જે ભાવ છે હવે આમાંથી આગળ પકડવાનો છે થોડુંક વધારે જરા ધ્યાન આપવાની જરૂર છે, એકાગ્રતા રાખજો પ્રભુ, અત્યારે બીજે ક્યાંય વિકલ્પને લઈ જશો નહીં, ખૂબ ધ્યાન રાખો. બહુ સરસ મહત્વની વાત હવે આવે છે કે આત્મા પરનો કરતા અને પર એનું કાર્ય એ વાત તો છે જ નહીં, બીજા દ્રવ્યનો કરતા અને એનું કાર્ય એ તો છે જ નહીં. આત્મા સિવાય આ શરીર, મન, વચન, ઇન્દ્રિય, કુટુંબ કે દેશ ઇત્યાદિ એ બધા દ્રવ્યો એનો હું કરતા અને એમાં જે ક્રિયા થઈ એ મારું કર્મ, એ વાત તો અહીંયા છે જ નહીં, એ વાતને તો લેવાની જ નથી. એટલે કે પરદ્રવ્યનો તો એ કરતા છે જ નહીં. આ તો એક વાત બરાબર, એ તો આપણે બરાબર સ્વીકારી જાણી સમજ્યા, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં. પણ હવે બીજી વાત કે જેમાં એ ભાવ થાય છે, આત્માને ભાવ થાય છે, એ બધા ભાવ કેવા? આત્માને લક્ષ્ય ન થતા ભાવ. એટલે એ ભાવને અશુદ્ધ ભાવ કયા? આત્માને લક્ષ્ય નથી થતા ભાવ, પરના લક્ષ્ય થતા ભાવ છે, એટલે એને અશુદ્ધ ભાવ કયા. એ ભાવ બે પ્રકારે હોય, શુભ અને અશુભ. દયાદાન, વ્રત, તપ, ભક્તિ, પૂજાના ભાવ જે છે તે શુભ ભાવ, અને ચોરી, હિંસા, જુઠ્ઠું બોલવાના જે ભાવ છે તે અશુભ ભાવ. બંને ભાવો અશુદ્ધ ભાવ છે, એ આત્માનો જેવો સ્વભાવ છે એવા ભાવ નથી, એટલે અશુદ્ધ ભાવ કયા. તો એવા આ ભાવ થાય એનો પણ હું એટલે આત્મા કરતા નહીં, અને એ મારું કાર્ય નહીં, અને એમાં પછી કોઈ સાધન પણ નહીં, ને એમાં કોઈને માટે પણ નહીં, એટલે સંપ્રદાન પણ નહીં, અને એમાં અપાદાન પણ નહીં, અધિકરણ પણ નહીં, કંઈ નહીં, એ પણ નહીં. પહેલા પરદ્રવ્યનું કરતા નહીં, એટલે પછી છ એ છ કારકો એમાં નહીં. પછી આગળ પોતાને જે ભાવ થયા, અશુદ્ધ ભાવ થયા, પરલક્ષિત ભાવ જે થયા, એ બધા ભાવનો પણ એ કરતા નથી. તો કરતા નથી તો પછી કર્મ પણ નથી. એકલો કરતાની ક્યાં વાત રાખો છો પ્રભુ? એ નરેન્દ્રભાઈ, પરભાવોનો જો કરતા નથી તો પછી પરભાવ એનું કાર્ય નથી, કર્મ નથી, અને એ પરભાવ એનું કર્મ નથી તો પછી એમાં ત્રીજી વાત પણ આવી જ જાય ને કે કયા સાધન વડે કર્યું, એનો પ્રશ્ન ક્યાં રહ્યો? પછી એ જે જેનાથી થયું તેનાથી થયું, એમાં એ પોતે એનું સાધન પણ થતો નથી. ભગવાન આત્મા એવા પરભાવ થવા માટેનું સાધન થતો નથી, અને એ ભાવ એના નથી, એને એ ગ્રહણ કરતો નથી, એટલે એનું એ સંપ્રદાન પણ થતો નથી, એ ભાવને એ નો લાભ લેનારો થતો નથી, માટે એ ભાવનો એનું એ સંપ્રદાન પણ થતો નથી. અને અપાદાન, એના મૂળ દ્રવ્યમાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે એવા ભાવ થાય, એટલે એ અપાદાન પણ નથી. જો છ છ વસ્તુને આપણે લઈએ છીએ, જરાક વિસ્તાર કરીએ છીએ, બધાને સમજાશે, સરસ રીતે સમજાય એવું છે. શું વાત કરી? કે એ અપાદાન આપણે જે કહીએ છીએ ને કે એનું મૂળ કારણ પેલું રોટલીનો લોટ જેમાંથી રોટલી થઈ હતી, એવી રીતે અહીંયા ભગવાન આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેમાંથી આ ભાવ ઉત્પન્ન થાય, એટલે એ ભગવાન આત્મા એનું અપાદાન પણ નથી. પાંચમી વસ્તુ અને છઠ્ઠી વસ્તુ, અધિકરણ, એનો આધાર પણ ભગવાન આત્મા નથી. ભગવાન આત્માના આધારે થયા છે? ના, એમ પણ નહીં. એમાંથી એક પણ કારક ભગવાન આત્માને લાગુ પડતું નથી, એટલે એ ભાવ સાથે આત્માને કોઈ સંબંધ નથી. એવી તો પરદ્રવ્યની વાત હતી, પણ આ તો એને થતા ભાવની વાતને પણ આટલી બધી સ્પષ્ટ કરી દીધી છે કે એ ભાવ પણ મારા નહીં. આપણે અત્યાર સુધી માત્ર કરતા થવાની વાત કરતા હતા, પણ એ તો છે છ કારકોને કાઢી નાખ્યા છે કે એક પણ કારક પોતે થતો નથી. હું એવો શુદ્ધ છું કે હું આ પરભાવોનું કોઈ કરતા કર્મ કારણ કંઈ પણ થતો જ નથી, એવો શુદ્ધ છું. એ કંઈ મારામાં થયું નથી અને મારા આધારે પણ થયું નથી. એ વસ્તુ આત્મામાં સ્વરૂપમાં છે જ નહીં કે એના સટકારકોમાંથી એક પણ પ્રક્રિયા આત્માની હોય, એ વાત જ નથી. અને ત્રીજી વાત ગુરુદેવે લીધી છે, બહુ સુંદર સમજાવ્યું છે. ત્રીજી વાત, એક સમયની નિર્મળ પર્યાયના સટકારકો. હવે નિર્મળ પર્યાયની વાત લઈએ તો પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે છે ત્યારે જે નિર્મળ પર્યાય થાય છે એને પણ અહીંયા કાઢી નાખી છે. આપણને એમ થાય કરે આ તો થઈ રહ્યું છે, એને કારણે થઈ રહ્યું છે, પોતાના સ્વભાવના લક્ષ્ય થઈ રહ્યું છે, પોતાના સ્વભાવનું લક્ષ્ય કરતા જે શુદ્ધ નિર્મળ પર્યાય થઈશ, એ પર્યાય, તો કે એ પર્યાય, નિર્મળ પર્યાય, એ પર્યાયના કારકો. જો અહીંયા પર્યાય લેવાની છે એટલે વાત છે. શું કહે છે? એક સમયની નિર્મળ પર્યાયના સટકારકો, આ છ એ કારકો. જેમ કે નિર્મળ પર્યાયનો હું કરતા, નિર્મળ પર્યાય તે મારું કર્મ, તેનું સાધન પણ હું, મારા માટે તે નિર્મળ પર્યાય થઈ, મારા આધારે થઈ, આમ નિર્મળ પર્યાયના સટકારકોની જે પ્રક્રિયા, એ પ્રક્રિયાથી પણ એ પાર ઉતરેલો એનાથી પણ આગળ એ નહીં, એટલે પાર ઉતરેલી એટલે કે ભિન્ન, એનાથી જુદી, માત્ર આત્માની અનુભૂતિ, નિર્મળ અનુભૂતિ, એ અનુભૂતિ માત્રપણાને લીધે હું શુદ્ધ છું. અહીંયા જરાક સમજવાનું છે, અહીંયા કોન્સન્ટ્રેશન રાખવાનું છે. ફરીથી સમજો, પેલી જે નિર્મળ પર્યાય થઈ એ પર્યાયના છ એ છ કારકો આપણને પહેલા એમ લાગે કે આત્માના હોવા જોઈએ, કેમ કે નિર્મળ પર્યાય છે, વાત તો એમ જ છે. પણ અહીંયા તો ભગવાન આત્મા દ્રષ્ટિનો વિષય કેવો છે એ દર્શાવવું છે, એટલે એનાથી જુદો પાડ્યો છે. બરાબર છે, અહીંયા તો આત્મા જે દ્રષ્ટિનો વિષય ત્રિકાળ શુદ્ધ છે, પર્યાય વિનાનો જે બતાવવો છે એ બતાવવો છે. માટે અહીંયા એ પર્યાય જે ઉત્પન્ન થઈ છે એના છ છ કારણો, એના પોતાના જે પ્રવચન સારમાં વાત આવી હતી એ હવે અહીંયા લાગુ પાડવાની છે, કે છ કારકો પર્યાયના, એના પોતાના નિર્મળ પર્યાયના પણ એ કારકો છ છ કારણો એના પોતાના, અને એ એ કારકોથી આગળ વધીને એનાથી પાર ઉતરીને એનાથી ભિન્ન થઈને જે માત્ર નિર્મળ અનુભૂતિ રૂપે પોતે અનુભવ માત્રપણે પોતે રહ્યો છે એ શુદ્ધ છે. પર્યાય વિનાની વાત લીધી છે, જો અનુભવ કરનારી પર્યાયની અહીંયા વાત નથી, જે પર્યાયમાં ભગવાન આત્મા અનુભવમાં આવે છે જ્ઞાનની પર્યાયમાં એની અહીંયા વાત નથી લીધી, પોતે કોણ છે એની વાત લીધી છે. અહીંયા પોતે કોણ છે એની વાત લીધી છે, એટલે દ્રષ્ટિનો વિષય જે ભગવાન આત્મા બતાવો છે ને એની વાત લીધી છે. એટલે એવા નિર્મળ પર્યાયના ષટકારકોની જે પ્રક્રિયા, તેનાથી પાર ઉતરેલી એટલે ભિન્ન જુદી જે નિર્મળ અનુભૂતિ, તે ત્રિકાળી, આ અનુભૂતિ ત્રિકાળી અનુભૂતિ લીધી છે. પેલી અનુભૂતિ જે જે સમયની પર્યાયમાં જે અનુભવમાં આવે છે ભગવાન આત્મા, એ અનુભૂતિની વાત નથી, એ ત્રિકાળ અનુભૂતિ નથી, એ ત્રિકાળ અનુભૂતિ નથી. સિદ્ધને પણ જોવા જઈએ તો એ પહેલા નહોતી, જ્યારે સિદ્ધ જે થયા એ પહેલા સંસારી દશામાં હતા ત્યારે એમને આત્માની અનુભૂતિ નહોતી. પછી પુરુષાર્થ કર્યો સાધક અવસ્થામાં અને આગળ વધ્યા ત્યારે ક્યારેક ક્યારેક એવી અનુભૂતિ થતી હતી. મુનિઓને ક્યારેક પોતાને ઉગ્ર પુરુષાર્થ હોય ત્યારે અંદરમાં જવાનું થાય ત્યારે અનુભૂતિ છે, પાછા બહાર આવે ત્યારે અનુભૂતિ નથી. પછી જ્યારે એ પૂર્ણ દશા પ્રાપ્ત કરે અને સિદ્ધ થાય ત્યારે પછી અનુભૂતિ હોય છે. એટલે એ અનુભૂતિ એ પર્યાય છે, એ અનુભૂતિ તે પર્યાય છે. સમ્યક દર્શન સંકિત થાય અનુભવાય છે એ પર્યાય છે, એ અનુભૂતિ શુદ્ધ નિર્મળ પર્યાય છે. કેવળ જ્ઞાન વર્તે છે એ પણ નિર્મળ શુદ્ધ પર્યાય છે, એક પછી એક એવી ને એવી પર્યાય થયા કરે છે. પણ એ એ પર્યાયની વાત નથી, જે અનુભવનારી જે પર્યાય છે, જે અનુભૂતિ એની વાત નથી, એની વાત નથી. એટલે અહીંયા કૌંસમાં એક શબ્દ મૂક્યો છે સ્પષ્ટતા માટે, તે ત્રિકાળ અનુભૂતિ માત્ર. આત્માનું સ્વરૂપ કેવું છે, ત્રણેય કાળે અનુભૂતિ માત્ર જ રહ્યું છે, કે જે ત્રણેય કાળે અનુભૂતિમાં આવી શકે જે એવું જે સ્વરૂપ એની અહીંયા વાત લીધી છે. એ વખતે એને અનુભૂતિ થતી હતી કે નહોતી થતી એ વાત નથી, એનું સ્વરૂપ કેવું છે એટલે પર્યાયની વાત નથી. હવે આ વાત સમજાશે, ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે. અહીંયા થોડુંક ધ્યાન રાખીને વાંચીએ ને તો બધું બહુ સરસ રીતે સમજાય એવું છે. ભાઈ શું કહે છે, કે હું શુદ્ધ છું. આ નિર્મળ પર્યાયના ષટકારકોની જે પ્રક્રિયા, તેનાથી પાર ઉતરેલી એટલે જે ભિન્ન જે નિર્મળ અનુભૂતિ, તે ત્રિકાળી અનુભૂતિ માત્રપણાને લીધે, એ અનુભૂતિ માત્રપણે જ છે, એવા અનુભૂતિ માત્રપણાને લીધે હું શુદ્ધ છું. હવે કહે છે સ્પષ્ટતા, કે અહીં અનુભૂતિ એ પર્યાયની વાત નથી, પણ ત્રિકાળી દ્રવ્યની વાત છે. દ્રવ્ય એવું છે અનુભૂતિમાં આવે એવું, અને અનુભૂતિમાં આવે એવું દ્રવ્ય ક્યારે છે, ત્રણેય કાળે છે. કેટલી સરસ રીતે સમજાવ્યું છે, અનુભૂતિ એની પર્યાયની વાત નથી લીધી. અનુભૂતિમાં ભગવાન આત્મા અનુભવમાં આવે છે એ એ પર્યાય નિર્મળ છે, શુદ્ધ પર્યાય છે, એ પર્યાયની વાત નથી. પણ ભગવાન આત્મા કેવો છે, કે ત્રણેય કાળે અનુભૂતિમાં આવે એવો છે, અનુભૂતિ માત્રપણાને લીધે એ પોતે શુદ્ધ છે. આ તો અહીંયા શુદ્ધ કઈ રીતે છે એ સિદ્ધ કર્યું છે, અને એમાં આ વાત આવી કે અનુભૂતિ એ પર્યાયની વાત નથી, પણ ત્રિકાળી દ્રવ્યની વાત છે. પર્યાયમાં ષટકારકોનું પરિણમન સ્વતંત્ર છે, પર્યાયમાં છ છ કારકો એના પોતાના સ્વતંત્રપણે છે, એનાથી મારી ચીજ એટલે હું ત્રિકાળ જુદો ભિન્ન છું, ત્રણેય કાળે એનાથી જુદો છું, પર્યાયથી ત્રણેય કાળે જુદો છું. એક સમયની પર્યાયથી ભગવાન આત્મા ભિન્ન છે, જુદો છે. એવા ભગવાન આત્માની અહીંયા વાત કરવી છે, જે શુદ્ધ નયનો વિષય છે, જે શુદ્ધ નયનો વિષય છે એવો ભગવાન આત્મા એને દ્રષ્ટિમાં લેવાનો છે. એટલે પર્યાય વિનાનો શુદ્ધ નયનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ એ કેવો છે કે જે જ્ઞાન સ્વભાવી છે અને અનુભૂતિ માત્ર છે. હવે આ બીજું વિશેષણ લાગુ પાડવાનું. આપણે દર વખતે કહીએ છીએ કે જ્ઞાન સ્વભાવી, આનંદ સ્વભાવી ચિન્ત માત્ર, અને એની સાથે મૂકવાનું કે અનુભૂતિ માત્ર, અનુભૂતિ રૂપે છે એ અનુભવાય એવો છે. અને આ વાત સૌથી પહેલા શરૂઆતમાં જ અમૃતચંદ્રાચાર્ય ભગવાને સમયસારની શરૂઆતમાં જ કરી દીધી. નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિસ ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છે. એ કેવો છે, પોતાને અનુભવમાં આવે એવો છે, એ સદાય અનુભવમાં આવે એવો ભગવાન આત્મા છે. શું આ બધી સમયસારની તો શું વાત કરવી, અદભુત વાત છે બધી. એવા ભગવાન આત્મા તરફ લક્ષ નહીં કરતા આ વિચારો અનાદિથી ક્યાં રખડી રહ્યો છે, ક્યાં ભટકી રહ્યો છે, તત્વની સમજ નહીં અને ધર્મ કરવું ધર્મ કરવું ધર્મ કરવું મિથ્યાભિમાનમાં અને મિથ્યાભિમાનમાં આ 84ના ફેરા ફરી રહ્યો છે. કેવી સરસ વાત મૂકી છે. એવા ભગવાન આત્માનું લક્ષ કર ભાઈ, એ તું પોતે છો, તું પોતે છો. અને એનું જેણે લક્ષ કર્યું છે એને એને અનુભૂતિ થઈ છે, અને વિશેષતાથી એનું લક્ષ કર્યું છે એને એમાં સ્થિરતા થઈ છે, અને પછી એનાથી પણ વધારે ઉગ્ર પુરુષાર્થ કર્યો છે એટલે કાયમ માટે એમાં સ્થિરતા થઈ છે, અને એમાં એ જ્ઞાન આનંદ સુખ શાંતિમાં બિરાજી રહ્યા છે. અને એવા કેટલા જીવો, આંગળીને વેઢે ગણાય એટલા હશે, તો કોમ્પ્યુટરથી ગણાય એટલા હશે, અનંત જીવો, અનંત જીવો સિદ્ધ શિલા ઉપર બિરાજી રહ્યા છે. તમે વિચાર કરો કેટલા જીવો, અનંતતાનો ખ્યાલ નહીં આવે. અનંત જીવો અનંતકાળથી જીવો છે અને અનંતકાળથી જીવો મુક્ત સ્વરૂપને પ્રાપ્ત કરે છે. વર્તમાન 24 અહીંયા ભરત ક્ષેત્રની થઈ, એની પહેલા પણ એવા 24 તીર્થંકર ભગવાન અહીંયા ભરત ક્ષેત્રમાં થયા, એની પહેલા પણ થયા, એની પહેલા પણ, એની પહેલા પણ, એની પહેલા પણ, એની પહેલા, એવી અનંત 24 થઈ ગઈ. અને 24 તીર્થંકર થયા એ બધા સિદ્ધ થયા. દરેક તીર્થંકરના વખતમાં બીજા એક તીર્થંકરની સાથે બીજા કેટલાય કેવળી ભગવાન થયા કે જેમણે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને એ પણ સિદ્ધ થયા. એટલે અનંત 24 અનંત 24ની સાથે અનંત બીજા કેવળી ભગવાન ભરત ક્ષેત્રને વિશેથી સિદ્ધ થયા. હવે મહાવિદ્ય ક્ષેત્રનો વિચાર કરો કે મહાવિદ્ય ક્ષેત્રમાંથી વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન છે, એની પહેલા વધારે તીર્થંકર ભગવાન પણ હતા, એમાં સંખ્યા એક સરખી નથી રહેતી, પણ ત્યાંથી જે અનંતકાળમાં અનંત તીર્થંકર ભગવાન થયા અને એમની સાથે પણ એવા અનંત કેવળી ભગવાન થયા એ બધા સિદ્ધ થયા. મહાવિદ્ય ક્ષેત્ર, ભરત ક્ષેત્ર એમ આપણે લઈએ છીએ તો બધેથી વિચાર કરીએ જગત આખામાંથી, ઐરાવત ક્ષેત્રની વાત કરીએ તો ત્યાંથી પણ એવી રીતે અનંત તીર્થંકર થયા અને એમની સાથે અનંત કેવળી ભગવાન થયા અને બધા સિદ્ધ થયા. તો કેટલા તીર્થંકર, કેટલા કેવળી એ સિદ્ધ થયા? એક તીર્થંકરની સાથે તો કેટલા બધા કેવળી હોય, બધા સિદ્ધ થયા અને એ સિદ્ધ શિલા ઉપર બધા અત્યારે વર્તમાનમાં બિરાજી રહ્યા છે. તો વિચાર કરો કે આટલા આટલા સિદ્ધ થયા અને એ સિદ્ધ થયા એ વખતના સમયમાં જે બીજા જીવો થયા કે જેમને જ્ઞાન થયું, જ્ઞાનનો પ્રકાશ થયો, એમને પછી એક ભવ, બે ભવ, ત્રણ ભવ કે પાંચ ભવ પછી જે મોક્ષે જનાર છે, સિદ્ધ થનાર છે, એવા મહાપુરુષોને કરુણા આવી એટલે એમણે આ લખ્યું, એમણે આપણને આ આપ્યું. એવા તો કેટલાય સમ્યક દ્રષ્ટિ છે, અસંખ્ય સમ્યક દ્રષ્ટિ જીવો છે કે જેમણે એ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, આત્માનો અનુભવ પ્રાપ્ત કર્યો છે. પણ અહીંયા એને એ વાત નહીં બેસે. કેમ નહીં બેસે? પાટી કોરી નથી. એક તો મિથ્યા માન્યતાઓ લઈને આવ્યો છે અને પાછો રાગી થાય છે. આવું શાસ્ત્ર મૂકી અને અન્ય મતિના શાસ્ત્રમાં રાગી થાય છે કે ત્યાં પણ વાત બરાબર છે એમ કરીને રાગી થાય છે, એટલે ક્યારેય પામવાનો નથી, ક્યારેય પામવાનો નથી. ગૃહિત મિથ્યાત્વને કારણે એનું મિથ્યાત્વ ક્યારેય જશે નહીં. આ ગૃહિત મિથ્યાત્વ છે. જિનેશ્વર ભગવાનની વાણી સિવાય જે અન્ય વાત આવી છે એને સ્વીકારવી, એને પણ માનવી સાચી, એટલે એ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન અને આ બધા મહાપુરુષો જેમણે આપણે માટે શાસ્ત્રની રચના કરી એ બધાનો અનાદર થાય છે. અને એવો અનાદર કરવા વાળો એ ગૃહિત મિથ્યાત્વ સહિત કોઈ કાળે એ સમ્યક તો પ્રાપ્ત નહીં કરે. જેનું પુણ્ય છે, પુણ્યાનુબંધ પુણ્ય છે, એવા પુણ્ય લઈને આવ્યો છે એને જ આ શાસ્ત્ર નો અભ્યાસ થાય, એને જ આની રૂચિ થાય, એને જ ઓછા ભવ હોય, અલ્પભવી હોય. બાકી તો ઘરમાં શાસ્ત્ર પડ્યું હોય એના તરફ લક્ષ પણ ના કરે, એવા તો ઘણા જ છે. ઘરમાં સીડી મૂકી રાખી છે 9000 પ્રવચનોની, હસમુખભાઈએ જયારે આપી $15 અંદર ત્યારે બધાએ લઈ લીધી, કેમ કે કિંમત તો હતી ને $15. અમેરિકામાં $15 તો આમ ફેંકી દેવા જેવી વસ્તુ, એટલે બધાએ લઈ લીધી. પણ 9000 કેટલા પ્રવચનો સાંભળ્યા, અમૂલ્ય ચીજ છે એની કિંમત ડોલરમાં કરી એટલે એ પડી રહી છે. એને બદલે એ માટે થઈને જો પ્રયત્ન પુરુષાર્થ કરવો પડ્યો હોત ને, એ પ્રવચન એક એક પ્રવચન માટે થઈને મહેનત કરવી પડી હોત ને, દોડાદોડ કરીને કોઈકને ત્યાંથી લાવવું પડ્યું હોત ને, તો એની એની કિંમત સમજાત. આ બધું બહુ સુલભ થયું ને એટલે મુશ્કેલી છે. ન કહેવું જોઈએ છતાં પણ તમને યાદ કરો કે અમારા પિતાશ્રી 1960 સાલમાં ગુરુદેવના પ્રવચન સાંભળતા હતા. અમારે ત્યાં આ એ વખતમાં જે પ્રવચન રેકોર્ડિંગ થતા હતા એ 7 ઇંચના સ્પૂલ ઉપર રેકોર્ડિંગ થતા હતા, અને એ ગ્રાઇન્ડિંગના અને સોનીના એવા ટેપ રેકોર્ડર એ જમાનાની અંદર 1960 ઇન્ડિયાની અંદર ગણ્યા ગાંઠ્યા હતા. એમાં અમે પાલનપુર રહેતા હતા, પાલનપુરમાં એક જ હતું એવું, એ ઇઝીલી અવેલેબલ પણ નહીં, ને બહારથી કોઈ ગયો હોય માણસ એ લઈને આવે, ઇન્ડિયામાં તો મળતા જ નહોતા. અને એ સ્કૂલને મંગાવવું, સોનગઢથી મંગાવવું, એના ઉપર પાછું સાંભળવું, એને માટે થઈને કેટલો પ્રયત્ન, કેટલી બધી મહેનત કરતા હતા. એ વખતમાં આ બધી કઈ બધી સુવિધાઓ એટલી બધી સરળ નહોતી. 1958-1960 એ અરસાની હું વાત કરું છું. ચાલીને જવું, એ પછી સ્કૂલ મંગાવવા ને મોકલવા ને પાછા એની વ્યવસ્થા ગોઠવીને ત્યાં સોનગઢ જઈને કહેવું ને એ પોસ્ટમાં મોકલવા ને પાછા આવે ત્યારે ફરી પાછા એ કોઈને ત્યાં લઈ જઈને સાંભળવા, એટલી મહેનત કરતા હતા એક પ્રવચન માટે થઈને. અને પ્રવચન સાંભળતા સાંભળતા પોતે નોટ લખી લેતા હતા, એમને એ પ્રવચનોની કિંમત હતી. જ્યારે ઘરનું ટેપ રેકોર્ડર આવ્યું ત્યારે પહેલામાં પહેલું કામ કંઈ પણ કર્યું હોય, અથવા તો એમ કહીએ કે અમેરિકાથી અમારા બ્રધર જયારે આવ્યા તો સૌથી પહેલામાં પહેલું ને સૌથી ડિમાન્ડિંગ જો કોઈ વસ્તુ એમને માટે હતી તો આ ટેપ રેકોર્ડર હતું. અને પછી એવા બ્લેન્ક સ્પૂલ લઈ અને સોનગઢમાં કરવા માટે આપ્યા, વિનંતી કરી, અને જયારે એ કરીને આપ્યા, એમણે જે કરી આપ્યા રેકોર્ડિંગ ભાઈએ, ત્યારે જ એમનો એટલો બધો ઉપકાર માન્યો. એ બધા પ્રસંગો મને યાદ છે. હવે કેટલાક પ્રવચનો થાય એમાં તો આપણી પાસે જેટલા સ્કૂલો એટલા થાય ને, તો આમ પસંદ કરી કરી અને એમાંથી એ 200 પ્રવચનો એમને કરાવ્યા, અને એ ખજાનાને જીવની જેમ સાચવ્યો. વર્ષો સુધી રોજ એ પ્રવચન સાંભળતા. અહીંયા તો બહુ સહેલાઈથી મળી ગઈ સીડી, ડીવીડી મળી ગઈ, હસમુખભાઈ આમ દોડ 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 બધાને આપી દીધી, એટલે કોઈ કિંમત નથી. અરે આવા અમૂલ્ય ખજાનાની તમને કિંમત નથી, ગુરુદેવની વાણીની કિંમત નથી, શું અદભુત વાત કરી છે. અને આપણા સદભાગ્ય તો જુઓ કે આપણને પ્રવચન રત્નાકર રૂપે એ લખાણમાં પણ ઉપલબ્ધ થઈ છે. ઘરમાં કેટલાય પુસ્તકો નક્કામાં ભેગા કર્યા હશે, એન્સાયક્લોપીડિયાનો ઢગલો રાખ્યો હશે, પણ આ પ્રવચન રત્નાકર ના 11 ભાગ વસાવવા માટે થઈ, અને પોતે કેટલો રિલેક્ટન્ટ છે. બ્રિટાનિકા એન્સાયક્લોપીડિયા મેં જોયું છે, અમેરિકામાં ઘેરે ઘેરે છે લોકોને ત્યાં, જેને ત્યાં હું ગયો છું સ્વાધ્યાય માટે, જેને ત્યાં બધાને ત્યાં હતા, પણ બધાને ત્યાં આ પ્રવચન રત્નાકરના 11 ભાગ નહોતા. પ્રભુ બહુ પુણ્ય હોય તો આ વસ્તુ મળે. કેટલું સરસ સમજાયું અહીંયા, શું ચીજ છે, પોતે શુદ્ધ કઈ રીતે છે એની વાત અહીંયા તો ચાલે છે, કે પોતે શુદ્ધ એ રીતે છે કે પર્યાયથી પણ જુદો અનુભૂતિ માત્ર છે એવો એ શુદ્ધ છે, એવો એ શુદ્ધ છે. નિર્મળ અનુભૂતિની પર્યાયના ભેદોને લક્ષમાં લેવો એ તો વ્યવહાર નહીં છે, એ તો અશુદ્ધતા છે. પર્યાયને એના પર્યાયને લઈએ એટલે પર્યાયના ભેદ પણ આવી જાય. એક સમયની પર્યાય હોય એટલે જુદી જુદી પર્યાયને તમે આત્માની સાથે લો, એ તો પછી શું થાય. એને તો 16મી ગાથામાં મેચક કહ્યું છે, મલિનતા કહી છે કે આ સમ્યક દર્શનની પર્યાય, સમ્યક જ્ઞાનની પર્યાય, સમ્યક ચારિત્રની પર્યાય, નિર્મળ પર્યાય છે. છતાં પણ કેમ, તો કે એવા 3 રૂપે ભગવાન આત્મા અનુભવાતો નથી, ભગવાન તો 1 રૂપે જ અનુભવાય છે. એ તો બધા આપણે ભેદ પાડીને એનો અભ્યાસ કરીએ છીએ. એ વાત અહીંયા સાથે સમજાવી દીધી છે. કહે છે કે આત્મા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર 3 પણે પરિણમે એમ લક્ષમાં લેવું એ વ્યવહાર નહીં છે. એ પ્રમાણે 3 પણે આત્માને પોતાને અનુભવતા આશ્રવોથી નિવૃત્તિ નહીં થાય, એ ત્રણપણે નથી અનુભવાતો ભાઈ, એ ત્રણપણે નથી અનુભવાતો. આત્મા તો ત્રિકાળ દ્રવ્ય જ્ઞાયક જ્ઞાનપણે જ અનુભવાય છે, અને એ અનુભવાય એવો છે, અનુભૂતિ માત્ર છે. એટલે અહીંયા કહે છે કે એમ જો તારી દ્રષ્ટિ રહેશે તો એ સમજવું કે તું એને અનુભવી નહીં શકે. એટલે કે તારી દ્રષ્ટિ પર્યાય ઉપર રહેશે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પર્યાય, એ પર્યાય તરફ જો તું લક્ષ કરીશ તો ત્રિકાળ જ્ઞાયકને તું અનુભવી નહીં શકે. અને એ માત્ર શુભભાવ થશે એટલે તને આશ્રવ થશે, આશ્રવ રોકાશે નહીં. એ વાત લીધી છે. પ્રવચન સારના નય અધિકારમાં કહે છે કે માટીને એના વાસણ આદિ પર્યાયના ભેદથી જોઈ એ અશુદ્ધ નય છે. માટીને તમારે માટી તરીકે જોવી જોઈએ, નહીં કે એ કોડિયું છે કે સકોરું છે કે કુંજો છે કે માટલું છે, એમ નહીં. એવા ભેદથી જોવું એટલે પર્યાયના ભેદથી જોવું એ તો અશુદ્ધ નયનો વિષય થઈ જાય છે. એમ આ ભગવાન આત્માને એની નિર્મળ પર્યાયના ભેદથી જોવો એ અશુદ્ધ નયનો વિષય છે. કેટલી સરસ વાત છે. તેમ આ આત્માને તેના તટકારકના પર્યાયના ભેદથી જોવો તે અશુદ્ધ નય છે. જ્ઞાનની પર્યાય, આનંદની પર્યાય, વીર્યની પર્યાય એમ પર્યાયના ભેદથી આત્મા જોવો તે અશુદ્ધપણું છે. એનાથી મિથ્યાત્વનો આશ્રય નહીં મટે. જો થોડી સૂક્ષ્મ વાત છે, અહીંયા અપેક્ષા સમજીને વાત લેવાની છે. આ જે અપેક્ષા એથી કહેવાય છે એ અપેક્ષા સમજવાની છે. શાસ્ત્રમાં જુદી જુદી જગ્યાએ જુદી જુદી અપેક્ષાથી વાત કહેવામાં આવી હોય એટલે એને જેમ છે તેમ તે અપેક્ષાએ સમજવાનું છે. એનો અર્થ એવો નથી કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રની પર્યાય નકામી છે, નથી, બરાબર છે, એમ નથી. એ ફળ સ્વરૂપે છે, એ પર્યાય તો ફળ સ્વરૂપે છે. ત્રિકાળી ભગવાન આત્માનું લક્ષ થતા એવી પર્યાય થાય છે, અને એવી પર્યાય થાય એ આનંદની વાત છે. એવી પર્યાય જેને થઈ છે એની દ્રષ્ટિ બદલાઈ છે. પણ એમ કહેવું છે અહીંયા કે એવા પર્યાયના ભેદથી આત્માને તું નહીં જાણ, આત્માના ત્રિકાળ સ્વરૂપને, એના શુદ્ધ સ્વરૂપને તું જાણ, એને ઓળખ, પર્યાય દ્વારા નહીં જાણ, એમ અહીંયા તો કહેવું છે. અહીં તો કહે છે કે તટકારકની પ્રક્રિયાથી ભિન્ન વસ્તુ ત્રિકાળ અનુભૂતિ સ્વરૂપ છે. અનુભૂતિમાં આવે એવો એ ત્રિકાળ ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે. અને એવા આત્માની ઉપર તું દ્રષ્ટિ કરીશ તો તને આશ્રવો નહીં થાય, તારું મિથ્યાત્વ ટળી જશે. થોડો સમય વધારે જાય છે પ્રભુ, પણ જે જે વાત આપણે કરીએ છીએ એ બહુ મહત્વની છે. આજે ધાર્યું હતું કે આજે ગાથાનો ઘણો વિસ્તાર થશે, ઘણા બોલ કરીશું, પણ વધારે બોલ કરવાનો લોભ કરવા કરતાં વધારે સૂક્ષ્મતાથી અભ્યાસ કરીએ એ વધારે સારું છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુખ